તારીખ 20/2/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 318 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 244
સ્વરૂપ પ્રાપ્તિનો અથવા સ્વરૂપ પ્રતીતિનો સમ્યક દર્શનનો મૂળભૂત પ્રકાર શું છે એ વિષય ઉપર પ્રકાશ પાડ્યો છે. જીવ પોતાની લગ્નથી જ નાયક પરિણતિને પહોંચે છે. નાતા દ્રષ્ટા પણ જ્ઞાન ધારા અથવા સ્વરૂપ પરિણતિ સ્વભાવ પરિણતિ સાધુ દશા અને નાયક પરિણતિ એ બધા એકાર્થવાચક શબ્દો છે. પ્રથમમાં પ્રથમ નાયક પરિણતિ પ્રગટે છે ત્યારે સમ્યક દર્શન ઉત્પન્ન થાય, સમ્યક પ્રતીતિ ઉત્પન્ન થાય, એ સંબંધીની લગ્ન શરૂ થાય છે અને લગ્નપૂર્વક કામ હોય છે એટલે કામ અવશ્ય પ્રાપ્ત સંપન્ન થાય જ છે. અથવા તો સમ્યક પ્રતીતિ માટેની લગ્ન ન હોય એને સમ્યક પ્રતીતિ ઉત્પન્ન થાય એવું બનતું નથી. અસ્તિ નાસ્તિ છે એ રીતે લેવું. એટલે જીવને જો પોતાની લગ્ન ન હોય સ્વકાર્ય કરવાની તો એ નાયક પરિણતિને પ્રાપ્ત નહીં કરે, એટલે કે સાધક દશામાં પ્રવેશ નહીં કરે, મોક્ષ માર્ગમાં પ્રવેશ નહીં કરે. એ લગ્નમાં કેવા કેવા ભાવો હોય છે, સ્વરૂપની લગ્ન છે એના ભાવો પ્રદર્શિત કર્યા છે. હું જ્ઞાયક છું, હું વિભાવ ભાવથી જુદો છું, કોઈ પણ પર્યાયમાં અટકનાર હું નથી અને હું અગાધ ગુણોથી ભરેલો છું, હું ધ્રુવ છું, હું શુદ્ધ છું, હું પરમ પરિણામી ભાવ છું, એમ સમ્યક પ્રતીતિ, એમ સમ્યક પ્રતીતિ માટેનું લગ્નવાળું પરિણમન આત્માર્થીને, લગ્નવાળા આત્માર્થીને એમ પરિણામમાં અનેક પ્રકારે વિચારો આવે છે, વિચારોના ભેદ છે. અથવા પ્રતીતિનો પ્રકાર, સમ્યક પ્રતીતિનો પ્રકાર એક જ ત્રણે કાળે હોવા છતાં સમ્યક પ્રતીતિ થવા પૂર્વે જે લગ્ન છે એમાં વિચારના પ્રકાર અનેક છે. અનેક પ્રકારે સમ્યક પ્રતીતિ માટેના લગ્નવાળા આત્માર્થીને વિચારો આવે છે. આટલા શબ્દો ભેગા છે, આટલા ભેદ દીધા વિચારોમાં. હું જ્ઞાયક છું તો એ સ્વરૂપ પ્રતિ વિચાર થયો કે પોતાનો જ્ઞાયક સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે, એ સંબંધીનો વિચાર છે. એની સાથે સાથે નાયક છું, તો રાગ વાળો પણ છું, વિભાવ વાળો પણ છું, એમ બે વાત નથી. વિપરીતનો પરિહાર છે, જ્યાં સાચું છે ત્યાં ખોટાનો પરિહાર આપવો આપશે. હું જ્ઞાયક છું તો સામે લીધું કે હું વિભાવ ભાવથી જુદો છું, જ્ઞાયક પણ છું અને વિભાવ વાળો પણ છું. વિભાવ જ્ઞાયકપણું પણ મને છે, વિભાવપણું પણ મને છે, બે વાત નથી, એનાથી જુદો છું. એમ વિભાવથી જુદાપણાનો, પરથી જુદાપણાનો સાથે સાથે ભાવ વર્તે છે અથવા વિચારવો ઉત્પન્ન થાય છે. કોઈ પણ પર્યાયમાં અટકનાર નથી. જીવ પર્યાયમાં સંતુષ્ટ થાય તો જ અટકે. પર્યાયનું સંતુષ્ટપણું એ જ પર્યાયનું અટકવાપણું છે, અને સંતુષ્ટપણું કોઈ પણ વિશે કોઈ પણ ભેદે ન થાય એ વિષય પણ જરા બરાબર લક્ષ્યગત કરી લેવો જોઈએ. સંતુષ્ટપણું થવામાં ઠીકપણું જે પર્યાયમાં લાગે છે એ સંતુષ્ટપણું છે, અથવા જે પર્યાયથી એ પર્યાયની ગણતરી થાય તો પણ એ સંતુષ્ટપણું છે. ગણતરી થાય એટલે જેમ કે એક કલાક, બે કલાક કે પાંચ કલાક, પાંચ પાંચ કલાક સ્વાધ્યાય તો કર્યો કે ન કર્યો, પાંચ કલાક આટલો સ્વાધ્યાય કર્યો, આ તો છ કલાક સ્વાધ્યાય કર્યો, આ તો કરતા હોય ને, ન કરતા હોય પ્રશ્ન. તો એવી જે કાર્યની જે ગણતરી છે એ પણ સંતુષ્ટપણાનો પ્રકાર છે. એ કાર્ય કોઈ પણ પર્યાય થાય તો પણ સ્વરૂપ પ્રત્યે જોર અને પરિણામ ઉપરનું વજન ન રહે તો એ સંતુષ્ટપણું નથી. નહીતર એમ ન થાય તો ગમે તે ભાવમાં પણ અજાણપણે સંતુષ્ટપણું છે. આ નાસ્તિવાચક લક્ષણ જરા બહુ ક્ષેત્રામણું છે. અમને કઈ એવું કાર્યની ગણતરી થતી નથી કે એ પર્યાયનો વખાણ કરીએ અમારી દશાના, એવું પણ નથી. જાણ્યા જાણે તો આવી દીધું નહીં, પણ જો પોતાના સ્વરૂપ ઉપરનું જોર ન રહેતું હોય તો અનાદિનું પર્યાયમાં એકત્વ હોવાને લીધે આપોઆપ પર્યાયમાં સંતુષ્ટ પણ વર્તે છે. એને એમ લાગે છે કે હું જે કરું છું છેવટે કાંઈ નહીં તો મારી ભૂમિકા પ્રમાણે તો હું બરાબર પહોંચી ગયો છું, બરાબર કરું છું, હું મુમુક્ષુ છું, અને મુમુક્ષુની ભૂમિકામાં મારે જે કરવું જોઈએ એ હું બધું બરાબર કરું છું. પણ એને એ વાત ભૂલાઈ જવાય છે કે મારે તો હું મુમુક્ષુ નથી, હું એક નાયક સ્વભાવી આત્મા છું, અને નાયક સ્વભાવી આત્માએ જે મુમુક્ષુ દશાના પરિણામ થાય છે એવા બહુ સાધારણ અને સામાન્ય પરિણામમાં કાંઈ સંતોષ માનવા જેવો નથી. હજી તો પ્રારંભથી માંડીને પૂર્ણતા સુધીના બધું જ બાકી છે. તો એ પ્રશ્ન થવા યોગ્ય છે અહીંયા કે સંતુષ્ટપણું ન હોય એને શું હોય? તો કે એને અસંતુષ્ટપણું હોય. આ બહુ ચોખ્ખી વાત છે કે જો પર્યાયમાં સંતુષ્ટપણું ન હોય તો પર્યાયમાં અસંતુષ્ટપણું હોય. અથવા બીજું એનું લક્ષણ એ છે કે જે પોતાનું પરિપૂર્ણ સ્વરૂપ છે, પર્યાય તો એવી છે નહીં, જેવું પરિપૂર્ણ સ્વરૂપ છે એવી પર્યાય હોય તો સિદ્ધ દશા હોય, તો એવી તો અહીંયા પર્યાય છે નહીં. માટે એવા પરિપૂર્ણ સ્વરૂપથી જેટલું બાકી છે એટલું બાકી છે એવું જેના જ્ઞાનમાં ને ભાનમાં બરાબર છે એને સંતુષ્ટ થવાનો પ્રશ્ન નથી, પણ એને બાકી છે એ પ્રશ્ન છે. તો મુમુક્ષુ દશામાં ઘણું બાકી છે એમ આવ્યા વિના રહે. મુમુક્ષુ દશામાં સંતુષ્ટ થાય તો એ અટકી ગયો, અટકી ગયો. અને દર્શન મોહનો અભાવ કરવાને બદલે દર્શન મોહને વધારવાની એને પ્રક્રિયા ચાલુ કરી. પણ ઘણું બાકી છે એમ આવે અને એ કોની સાથે સરખાવીને કે મારું સ્વરૂપ પૂર્ણ છે એવી મારી દશા ન થાય ત્યાં સુધી દર્શન બાકી છે. એવું ઘણું બાકી છે એમ બોલાવે સામે, ઘણું બાકી છે, ઘણું બાકી છે એમ લાગ્યા કરે. ભૂમિરાજ મુનિરાજ ને પોસાતી નથી, તને ક્યાંથી પોસાઈ ગયું એમ કે છે. મુનિરાજ એમ કે છે જેને અંદરમાં કરંટ ચાલે છે, પોતાની વિના એ સમજે છે, અંદરમાં કરંટ એવો ચાલે છે, આનંદ નો કરંટ ચાલે છે, ચૈતન્યના ચમત્કારનો જાગૃતિનો એવો કરંટ ચાલે છે કે દેહનું સાન ભાન જાણે નથી, દેહને ભૂલી જાય છે, ઠાર તડકો ભૂત તરસ ભૂલી જાય છે, દેહના ધર્મોને વિસ્મૃત થઈ જાય એવો કરંટ ચાલે છે. તો કઈ તો ધીમી ધાર છે, કોને સાથે સરખાવે કે અંદરમાં જે આનંદનો દરિયો પીડ્યો છે એની પાસે આ ધીમી ધાર છે. એટલે તો કોઈ વાર એવી ભાષા અલંકાર કરે છે સાધક જીવો પોતાના પોતાના ભગવાનને, કે છે જેમ કોઈ જગતમાં બીજાના ભગવાનને ઓળંગો આપે એમ પોતાના ભગવાનને ઓળંગો આપે છે કે અરે પરમાત્મા તારી પાસે તો ઘણો ભંડાર ભર્યો છે, હવે આપવામાં કૃપણતા શું કરવા કરે છો, ક્યાં આપે ખૂટવાનું છે, તારો અક્ષય પાત્ર છે, આપવાથી તો કઈ ખૂટવાનું નથી, તો કૃપણતા છે નહીં. મુનિ દશામાં નીચેની દશાની અપેક્ષાએ પ્રચુર આનંદને પ્રચુર સ્વસંવેદન ગણાય છે, તો પણ મુનિરાજ એને બહુ થઈ ગયું, સારું થઈ ગયું, મુનિ દશા સુધી તો પહોંચી ગયો, આ કાળમાં ક્યાં મોક્ષ છે? આ કાળમાં છઠ્ઠા સાતમા ગુણ સ્થાનથી ઉપરની દશાનો પુરુષાર્થ કોઈ જીવને અહીંયા પ્રગટ નથી થતો. આ ક્ષેત્રમાં આ કાળમાં છે, આ ક્ષેત્રમાં આ કાળ તો આ ક્ષેત્રમાં તો મેં પૂરું કામ કરી લીધું કે નહીં, અધૂરું પોસાતું નથી. જેની દ્રષ્ટિ પૂર્ણતા ઉપર હોય એને અધૂરું પોસાય નહીં, અને અધૂરું કે અલ્પ પોસાય એ સૂચવે છે કે એની દ્રષ્ટિ પૂર્ણ ઉપર નથી. પૂર્ણ ઉપર હોય તો પોસાય નહીં, આ સીધી સાદી વાત છે. મુકાઈ ગયું અને નુકસાનીનો ધંધો વેપાર શરૂ થઈ ગયો, જ્યાં પર્યાયમાં સંતુષ્ટ થયો ત્યાં એને નુકસાનીનો કાર્ય શરૂ થઈ ગયો, અને એ દર્શન મોહનું મિથ્યાત્મ્ય નુકસાનીનું કામ શરૂ થઈ ગયું. આ એક જગ્યા સૌથી વધારે છેતરામણી હોય, ભૂલ ભૂલામણી વાળી હોય, અને પ્રાય ભૂલ થતી હોય મુમુક્ષુ દશામાં, તો આ જગ્યાએ વિશેષ થાય છે. કેમ કે એ જીવના નું પૂર્વ જીવન છે એ વિષય કષાય વાળું વિશેષ હોય છે. મુમુક્ષુ દશામાં આવતા વિષય કષાય ઘટે છે. ધાર્મિક ક્ષેત્રની અંદર ધાર્મિક વિચારોમાં ધાર્મિક પ્રવૃત્તિમાં રહેલા મુમુક્ષુને એના પૂર્વ જીવનમાં જે કાંઈ ગૃહસ્થિની અંદર સરકાર ધંધાની અંદર જે કાંઈ પરિણામ હોય છે એ પરિણામોમાં અશુભ વધુ વધુ હોય છે, અહીંયા એનું અશુભ ઘટીને શુભ વધે છે થોડું, તો એને એમ થાય છે કે ના ના હું આગળ વધ્યો. પણ ક્યાં જોવે છે? નીચે જોવે છે. પરિપૂર્ણ શુદ્ધ નાયક તત્વ ઉપર જોવાને બદલે નીચેની પોતાની પૂર્વ દશાને જોવે છે. પહેલા કરતા હું સુધર્યો, પહેલા કરતા મારે સારું છે, અરે પહેલા નહોતું સમજાયું ને હવે સમજાઈ ગયું, એમાં જો સંતોષનો રણકો હોય તો એ વાત પસંદ કરવા જેવી નથી. નહોતું સમજાયું એ પણ એક હકીકતી, હકીકત હતી અને સમજાયું એક નવી હકીકત ઊભી થઈ હોય તો પણ એમ ભાવ આવે કે ન આવે, આ પ્રશ્ન. બંને પછી હકીકત હોય, ખોટું ન હોય. ન સમજાયું એને સમજાયું છે માને છે, પણ ખરેખર નું પેલા ન સમજાતું હોય, ખરેખર પછી સમજાયું હોય તો એમ આવી જાય કે ન આવી જાય. તો કે એમ આવે ત્યારે એમ જોવું કે સમજાયું એથી શું, હજી ક્યાંય સમજણ નું પરિણામ શું છે. ભલે સમજાયું, ભલે પેલા નતું સમજાયું, ભલે અત્યારે સમજાયું, પણ અત્યારે સમજાયું તો એ રૂપ પરિણામ ક્યાં આવ્યું છે? બધું ઊંડાણ દેખાય અને કેટલું બાકી છે એ સાથો સાથ દેખાય, ત્યારે એને એ સમજાણું એ યથાર્થતાને સામે યથાર્થપણું ગણાય, નહીં તો સમજાણામાં યથાર્થપણું ન રહે. આ વિષય જરા વધારે વિચારવા જેવો છે. એક વિચાર આવ્યો છે કે કોઈ પણ પર્યાયમાં અટકનાર નથી. આ બહુ મજાની વાત આવી છે, એકદમ માર્ગદર્શન મળે એવો વિષય છે. જેમ ગુરુદેવે અનેક વાર ઘૂંટાવીને ઘૂંટાયું કે શુભમાં ધર્મ માનીશ નહીં, શુભમાં ધર્મ માનીશ નહીં. અશુભમાં તો ધર્મ માનવાનું જગતમાં બધા કાંઈ કોઈ હા પાડતું નથી, પણ આ જગ્યાએ જીવો છેતરાયા છે, સંપ્રદાયવાળા પણ છેતરાયા છે. હું શુભમાં ધર્મ માનીશ નહીં. કઈ ભૂલ થતી હોય તો ઠીક પણ આવી જાય, ઠીક પણ આવી જાય, ધર્મ માનવા બરાબર જ છે. અને મુમુક્ષુ જીવને સંતુષ્ટ પણ થાય તો ભલે એને વિકલ્પ એવો ન કર્યો હોય કે મેં શુભમાં ધર્મ માન્યો છે, પણ શુભ ભાવમાં મને સારો ભાવ આવ્યો, આમ કરતા કરતા કઈક થોડોક લાભનું કારણ થયું, આવું કરવું જોઈએ, આવો જ ભાવ કરવો જોઈએ, એ બધું શુભમાં ધર્મ માનવા બરાબર છે. શુભ દશા તો છે નહીં મોક્ષમાં, તો શુભ ભાવમાં જ એને ઠીક પણ માન્યો, એને ધર્મ માની લીધો. હા, ગુરુદેવ જગ્યાએ કહે છે કે એક પણ વિપર્યાસ જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી સમ્યક દર્શન ન થાય. જે વિપર્યાસના અસંખ્ય પ્રકાર છે એમાંથી જે કોઈ પોતાને વર્તતા હોય તેમાંથી એક પણ વિપર્યાસ ચાલુ રહે અને સમ્યક દર્શન થાય, આત્માની પ્રતીતિ થાય એવું ન બને. કેમ કે જે આત્મા છે એ તો સર્વથા વિપરીત ભાવો રહિત છે, સર્વથા શુદ્ધ છે, પરિપૂર્ણ છે. કોઈ પણ આત્મામાં વિપર્યાસ છે? આત્માના સ્વરૂપમાં કોઈ પણ વિપર્યાસ છે કે નહીં? તો એની પ્રતીતિ થવા અર્થે વિપર્યાસ ચાલુ રહે ને એની પ્રતીતિ કેમ થાય કે હું આવો છું? પ્રતીતિમાં તો શું છે? હું આવો છું, એ પ્રતીતિ ભાવ છે. તો હું આવો પણ છું અને વિપર્યાસ પણ ચાલુ રહીએ એ કેવી રીતે બને? વિપર્યાસ રાગ થાય એક બાજુ છે ને, રાગ ઠીક થાય એ બીજી વાત છે. એનો બને રાગ થાય તો એનો નિષેધ આવે, એટલે વિપર્યાસ. રાગ તો થાય છે, રાગ્ય સ્વરૂપનો સ્વરૂપને અનુકૂળ પરિણામ છે. મોક્ષ માર્ગીને રાગ તો થાય છે, કે તને રાગ થાય છે એ જણાય છે, પણ એ રાગનો એને નિષેધ થાય છે એ તે જોયો? તું તો એમ જોવે છો કે જેમ મને માત્ર રાગ થાય છે અને નિષેધ થતો નથી, એમ તારા માપે તો એનો રાગ જોયો. મને રાગ થાય છે ને એને રાગ થાય છે, મને ભક્તિનો રાગ થયો એને ભક્તિનો રાગ થયો, મને શાસ્ત્ર સ્વાધ્યાયનો રાગ થયો હતો ત્યારે એમને પણ શાસ્ત્ર સ્વાધ્યાયનો રાગ થયો હતો. અમારા બંનેના હાથમાં શાસ્ત્રો હતું, બંને સાથે શાસ્ત્ર સ્વાધ્યાય કરતા હતા. તને તો એ રાગમાંનું અનુમોદન આવે છે, તમે બહુ સારા ભાવ કર્યા આજે, એમને રાગ માત્રનો નિષેધ આવે છે. અહીંયા ઉલટો સુલટો ફેર છે. રાગ તો આવે છે બંનેને, એક એને ટેકો આપે છે, એક એનો વિરોધ કરે છે, આ ઉલટો સુલટો ફેર છે. માટે રાગ થવા છતાં મોક્ષ માર્ગીને વિપર્યાસ રહ્યો નથી એમ ગણવામાં આવે છે. પોતાના માપે માપે તો ભૂલ થઈ જાય કે તે તો પ્રીતિથી રાગનો સંગ કર્યો છે. રાગનો સંગ કર્યો, દોષનો સંગ કહો, તે પ્રીતિથી કર્યો છે અને એને એનો નિષેધ નકાર કર્યો છે. નહીં, આ ન જોઈએ, આ મને ન જોઈએ, આ મને ન જોઈએ, આ મને ન જોઈએ, એમ ચાલે છે. એટલે રાગનો તો નિષેધ આવે છે, પણ કોઈ પણ અપૂર્ણ પર્યાયમાં સંતુષ્ટ થવાનો, અપૂર્ણ શુદ્ધ પર્યાયમાં સંતુષ્ટ થવાનો પ્રકાર પૂર્ણતાની દ્રષ્ટિવાળાને થઈ શકતો નથી કે હોઈ શકતો. એટલે એવો વિચાર આવે છે કે કોઈ પણ પર્યાયમાં હું અટકનાર નથી, સાવધાન છું હું, કોઈ પરિણામમાં મારે અટકવું નથી. મારા પૂર્ણ સ્વરૂપની પ્રતીતિ એની લગ્નીમાં ચડેલો આવા વિચારની અંદર સહેજે આવે છે. બીજા પારિગ્રહમાં એમ કહે છે કે અટકવાના તો અનેક અનેક પ્રકાર, અટકવાના તો અનેક અનેક પ્રકાર. શા માટે અનેક પડખાથી સત્પુરુષોનું માર્ગદર્શન ઉપકારી થઈ પડે છે કે અનેક જીવો કોઈ વિભિન્ન પ્રકારે અટકે છે અને ચૈતન્ય દરબારમાં જો હું સફળ થઉં એ તો એક જ પ્રકારે છે. જો પોતાને જાગૃતિ હોય, અંતર અવલોકન હોય, તો પોતે ક્યાં અટકે છે એ બરાબર જાણી શકે છે. ન પોતાને ખબર પડે એવું નથી. પ્રત્યક્ષ સત્સમાગમ હોય તો બીજા પણ સત્સમાગમમાં રહેલા અથવા સત્પુરુષ સંસ્થાનનો સમાગમ હોય તો બીજા પણ એને દર્શાવી શકે છે કે ભાઈ અહીંયા કંઈક આ અટકવાનો પ્રકાર છે, આ ભૂલ થવાનો પ્રકાર છે. આવી ભૂલ થાય તો આત્માને નુકસાન થાય, આત્માને પ્રાપ્તિ પણ થવામાં આગળ ન વધી શકાય. એક સહેલો ઉપાય છે, કેમ કે પોતાની ભૂલ તપાસ કરનારની કાળજી ઉપર આધાર રાખે છે. જો કાળજી ઓછી હોય તો જેટલી કાળજી હોય એના અનુપાતમાં, એના પ્રમાણમાં જ એને પોતાની ભૂલ સમજાય અને બાકીની ભૂલ ન પણ સમજાય. તો ક્યાં અટકે છે, કેવી રીતે અટકે છે, અથવા કેવી રીતે બીજે રસ્તે ચડી જાય છે, માર્ગદર્શક પ્રકાશમાં એ વાત લીધી છે. ઉપકાર કેવી રીતે ભૂલે છે, કેવી રીતે માર્ગે ચડી જાય છે, અન્ય માર્ગે ચડી જાય છે, કેમ કે એને આમાં જરાક ફેર છે એમાં શું એમ લાગે છે. આગળ જતા બહુ મોટો ફેર પડશે, એક ડિગ્રીનો એંગલ આગળ બહુ મોટો પાડી દે છે, અથવા એને મૂંઝવણ થાય છે, અથવા એ અટકી જાય છે, અથવા સૂક્ષ્મ ભૂલ કરે છે, તો ત્યાં એને પોતાને ખબર પડતી નથી. ત્યાં સત્પુરુષ છે, માર્ગદર્શન છે, એ ઉપકારી થઈ પડે છે. માર્ગદર્શન અવશ્ય ચાલ્યો છે ને. અટકવાના અનેક પ્રકાર, સફળ થવાનો એક જ પ્રકાર કે ચૈતન્ય દરબારમાં જવું છે, એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. ત્રણેય કાળે એક જ માર્ગ છે. અહીંયા દ્રવલિંગી સુધીનો દ્રષ્ટાંત એટલે ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત લે છે કે ક્યાંક સૂક્ષ્મપણે અટકે છે. સ્થૂળ ભૂલ પહેલા નીકળે છે અને સ્થૂળ ભૂલ નીકળવી સહેલી પણ છે. સૂક્ષ્મ ભૂલ જલ્દી નીકળતી નથી અને નીકળવી એટલી સહેલી પણ નથી. એ સૂક્ષ્મપણે અટકે છે, ક્યાંક શુભ ભાવની મીઠાશમાં રોકાઈ જાય છે, એને શુભ ઘણું વધી ગયું છે એ મીઠું લાગે છે, કડવું લાગવું જોઈએ તે મીઠું લાગે છે, એમાં આકુળતાનો સ્વાદ આવવો જોઈએ તે એના બદલે સારું લાગે છે, રાગની મંદતા 28 મૂળ ગુણ બસ આ તો મોક્ષ માર્ગ, આ બધું બરાબર કરું છું, સાવધાનીથી કરું છું, સારી રીતે પ્રતિપાલન કરું છું 28 મૂળ ગુણ ઇત્યાદિ કોઈ પણ પ્રકારે સંતોષાઈને અટકી જાય છે, પણ આ અંદરમાં વિકલ્પો સાથે ઈર્ષા બુદ્ધિ તો પડી છે તેને કાં જોતો નથી, આ સરસ લાઈટ નથી. કોઈ પણ કક્ષાના મુમુક્ષુ જીવને સમ્યક દર્શન પહેલા દ્રવલિંગી સુધી પહોંચ્યો હોય એવા જીવને પણ, તે કોઈ પણ કોટીમાં હોય, જ્યાં સુધી વિકલ્પની સંતતિ તોડીને નિર્વિકલ્પ અનુભવમાં સ્થિર આત્મામાં ન થાય એક વાર, પરવાયની એકતા કોઈને તૂટતી નથી. ભલે ગમે તેવું બાહ્યાચરણ હોય કે ગમે તેવું શાસ્ત્ર સંગત, શાસ્ત્ર સુસંગત જ્ઞાન હોય, વિપરીત ન હોય જ્ઞાન દેખાતું ન હોય, પરિણામનાજી વિપરીતતા ગઈ નથી, તો એને આ એક તપાસવા જેવો વિષય છે કે ભલે ગમે તે થયું પણ અંદરમાં વિકલ્પો સાથે એકતા બુદ્ધિ પડી છે એને કાં જોતો નથી. બહુ સુંદર વાત, આ પણ જોઈ લે, આ નથી મીઠું ત્યાં સુધી તારે જ્યાં પહોંચવું છે એનો પ્રારંભ પણ થયો નથી, પહોંચવું છે તો ઠેઠ પૂર્ણતા સુધી પહોંચવું છે પણ એનો હજી પ્રારંભ થયો નથી, સમ્યક દર્શન પ્રતિથી તો શરૂઆત છે, એની શરૂઆત પણ થઈ નથી, એને કાં જોતો નથી અને અંતરમાં તને શાંતિ કેમ દેખાતી નથી. આત્માની શાંતિ, મન તો સાહેબની શાંતિ હોય તો સંતોષ ભૂલાવાના સ્થાનમાં ભૂલવું જોઈએ, નહીં ભૂલાવામાં નહીં પડવું જોઈએ. પાપ ભાવ ત્યાગીને સર્વસ્વ કર્યું માની સંતોષાઈ જાય છે, અથવા પાપ ભાવ ત્યાગતા ઠીક કર્યું એમ માની સંતોષાઈ જાય છે, પાપ ભાવ છોડતા મેં ઠીક કર્યું હવે એ પછી કરતા બુદ્ધિ હોય છે, મેં આ છોડ્યું હવે આ પાપ હું નથી કરતો, હવે હું ધંધો નથી કરતો, હવે હું વેપાર નથી કરતો, હવે તો હું શાસ્ત્ર જ વાંચું છું, ઠીક કરું છું, એ ઠીક કરું છું એમાં એને સર્વસ્વ માની બીજી દુકાન ચાલુ કરી. હા સર, કે છે પેલા તો દુકાને ખાતા વહી ખોલીને ખાતા જોતો હતો, અમારે ખાતા વહી કે છે તમારે વહી ખાતા કે છે, વહી એટલે ચોપડો, ખાતાનો ચોપડો છે ખાતા વહી, આપણે ખાતા વહી ગુજરાતમાં એવો શબ્દ હતો, હવે આ ચોપડો હાથમાં લીધો તે બીજું કાંઈ એમાં જો અશુભ ટળીને માત્ર શુભમાં જ અટકો છો તો એક દુકાન અશુભની બંધ કરીને બીજી દુકાન શરૂ કરી, સારો વેપાર ચાલુ છે સંસાર પરિભ્રમણનો, સંસાર પરિભ્રમણનો વેપાર બંધ થયો નથી, ભલે દુકાન બીજી છે એ વાત ખરી, માલ બીજો છે એ વાત સાચી છે, પણ પરિભ્રમણની દ્રષ્ટિએ તો એકની એક વાત છે, વેપાર વગરનો છે સંતોષ આવી જાય છે. હવે આત્માર્થીનું લક્ષણ લીધું કે સાચા આત્માર્થીને અને સમ્યક દ્રષ્ટિને જો બેને અનુરૂપ પરિણામ હોય છે, આત્માર્થી સમ્યક દ્રષ્ટિ ભલે થયો નથી તો પણ, બેની વાત એક સરખી લીધી કે સાચા આત્માર્થીને અને સમ્યક દ્રષ્ટિને, કેમ કે એ સમ્યક દ્રષ્ટિ થવાનો છે, આત્માર્થી જે સમ્યક દ્રષ્ટિ થવાનો છે એના પરિણામ સમ્યક દર્શન થવાને અનુકૂળ થાય છે, અનુરૂપ થાય છે, વિરુદ્ધ જાતિના હોય તો એ વિપર્યાસના મટતા જાય છે, એને તો ઘણું બાકી છે એમ પૂર્ણતા સુધી ઘણું બાકી છે એમ જ ભાવના રહે છે. મુનિ દશા તો કઈ અનંતમાં ભાગે છે, મુનિ દશા અનંતમાં ભાગે છે, કેમ કે ક્યાં કેવળ જ્ઞાન, ચાર જ્ઞાન હોય તો અનંતમાં ભાગે છે. ગણધર દેવ ને ચાર જ્ઞાન છે, અતિશ્રુત મનોપ્રિય સૌથી મનોપ્રિય સુધી એક બોલ્યો છે, ભગવાન ની સામે જોયો છે. ગણધર દેવ તો એમના સાથીદાર છે, નજીકના. અરે ક્યાં આપણું કેવળ જ્ઞાન અને ક્યાં મારું આ સૂક્ષ્મ જ્ઞાન, સારી સૂક્ષ્મ જ્ઞાનમાં જાય. બારમા ગુણ સ્થાને પણ અનંતમાં ભાગે છું એમ જ છે. ચારિત્ર પણ અનંત ઉપરસ્ત છે, તો એ પહેલાનું ચારિત્ર છે એ અનંતમાં ભાગે છે. દસમા ગુણ સ્થાન બારમા તો યથાશક્તિ પ્રકૃતિ, પણ જ્ઞાન ત્યાં જે અનંતમાં ભાગે છે એવું જ્ઞાન શક્તિ. ભૂલવણીના સ્થાન દેખાડે છે, અટકવાના અનેક પ્રકાર છે, ભૂલ અનેક પ્રકારે થઈ જાય છે, અને જ્યાં સુધી ભૂલ ન મટે ત્યાં સુધી પામે એવું તો કેમ બને. વિપર્યાસ ભૂલે તો અહીંયા વિપર્યાસ, વિપર્યાસ ઉભો રહે ને પામે એમ કેમ બને, કે ન બની શકે. આ યથાર્થ લક્ષ નથી, પૂર્ણતાનું જે લક્ષ હોવું જોઈએ એ લક્ષ ને નથી, નહીતર ભૂલ નો થાય. સાચા આત્માર્થી ને પૂર્ણતાનું લક્ષ છે, સમ્યક દ્રષ્ટિને પણ પૂર્ણતાનું લક્ષ છે. લક્ષ બંનેનું બરાબર છે, દશામાં ભલે બે એક સરખા નથી પણ લક્ષ બંનેનું બરાબર છે. અને ઘણું બાકી છે એમ ભાવ રહે તો જ પુરુષાર્થ ટકી શકે, તો જ પુરુષાર્થ વૃદ્ધિગત થઈ શકે, નહીતર પુરુષાર્થ ટકી શકે કે રહી શકે. જે જ્ઞાની અને અજ્ઞાની સામે સામે જે સરખામણી કરી છે એમાં આ વિશે બહુ સારો સ્પષ્ટ છે. પર્યાયમાં સંતુષ્ટપણા વિશે એનાથી વિરુદ્ધ પર્યાય નું સંતુષ્ટ પણ છે. પર્યાય ની એકતા માટેના પ્રયત્ન ની દિશામાં એ કાર્યમાં લાગવું જોઈએ, એના બદલે વિરુદ્ધ કાર્યમાં લાગ્યો. એકતાને સજ્જડ કરવાનો પ્રકાર છે. પર્યાયમાં સંતુષ્ટપણું એ પર્યાયની એકતા બુદ્ધિને વધારે પાકી કરીને દ્રઢ કરવી એ સ્થિતિ, એટલે એના ઉપર મોટી લાઈટ નીકળે. અહીંયા કોઈ પણ દ્રેવલિંગી પર્યંતના જીવો અહીં સુધી ભૂલાય છે. હાલ તો હજી બારમાં એટલો ફેરફાર નથી, જેને આટલું બધું વીર્ય ફાળવ્યું અને દીક્ષા ધારણ કરી જંગલમાં આવે છે એને પણ આ ભૂલ થઈ છે. આ ભૂલ થાય ત્યાં સુધી એને સ્વરૂપની પ્રતીતિ થતી નથી. જૈના ભાષા એમને તો બધા પડખા ચોખ્ખા કર્યા, નિશ્ચિયા ભાષીને પણ લીધો, ઉદ્યાભાષીને પણ લીધો, અને ખાસ કરીને જે પર્યાયમાં આપ્યો છે એ વ્યવહારાભાષી છે. જે પર્યાયમાં સંતુષ્ટ થયો છે એ વ્યવહારાભાષી છે. કોઈ પણ પર્યાયમાં હું અટકનાર નથી, હું અગાધ ગુણોથી ભરેલો છું, આવા બધા વિકલ્પો આવે છે. શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ કરવા વાળાને આવા વિકલ્પો આવે, એવા વિચારો આવે, હું ધ્રુવ છું, હું શુદ્ધ છું, હું પરિણામ પરમ પારિણામિક ભાવ છું, એમ સમ્યક પ્રતીતિ માટેના લગ્ની વાળા આત્માર્થીને, આત્માર્થીનું આટલું વિશેષણ લગાડ્યું. આત્માર્થીનું વિશેષણ છે ચાર શબ્દોમાં. સમ્યક પ્રતીતિ માટેની લગ્ની વાળો આત્માર્થી જેને સ્વરૂપની પ્રતીતિ થવાની છે, એવા આત્માર્થીને આત્માર્થી, ત્યાં સાચો આત્માર્થી લીધો. અહીંયા સુખી વાત કરી, સાચો એટલે કેવો, કે જેને સમ્યક પ્રતીતિ માટેની લગ્ની લાગી છે, સ્વરૂપની લગ્ન પ્રતીતિની લગ્ન લાગી છે, કે આ સુધી તો પહોંચવું પહોંચવું ને પહોંચવું એવું પાછળ પડી ગયો છે. જેને એમ કહે છે ને કે પોતાની પૂરી શક્તિથી પૂરી તાકાતથી પાછળ પડી ગયો છે આ કામ માટે, એવા એવા લગ્ન વાળા જીવને આવા વિકલ્પો આવવા સહજ છે. અને અહીંયા તો માર્ગદર્શન એવું દેવું છે, બહુ વિધિ ચોખ્ખી કરે છે, આ બહુ બહુ સારો દ્રષ્ટિ, કે આત્માર્થીને, સાચા આત્માર્થીને આવા અનેક પ્રકારોના વિકલ્પો આવે છે. વિકલ્પના પ્રકાર અનેક છે, પ્રતીતિના અનેક પ્રકાર નથી, માર્ગના અનેક પ્રકાર નથી, વિકલ્પના અનેક પ્રકાર થાય છે, પણ ભૂલવા જેવું નથી કે માર્ગના પણ અનેક પ્રકાર છે. મૂળભૂત પ્રકાર છોડીને જીવ પણ અનેક પ્રકારના વિકલ્પોમાં એમ ક્યાંક ને ક્યાંક એમ માને છે કે આને ચીપાવાશે, આ પ્રકાર ચીપાવાશે, તો એ વિધિની ભૂલ થઈ ગઈ. એના ઉપર અહીંયા એકદમ પ્રકાશ, આ એક આ બોલનો વિશિષ્ટ જે મુદ્દો છે, ખાસ મુદ્દો છે, આખા બોલનો જે ખાસ મુદ્દો છે એ આવી જાય છે, કે આત્માર્થીને આવા અનેક પ્રકારના વિચારો આવે છે, એવા અનેક પ્રકારના વિચારો આવવા એ સ્વાભાવિક છે. મનુષ્યની ભૂમિકામાં જે કયા એવા એવા પ્રકારના અનેક પ્રકારના વિકલ્પો આવવા એ સ્વાભાવિક છે, એ બનશે. પણ તેના નિમિત્તે ઉપજતી સમ્યક પ્રતીતિનો તો એક જ પ્રકાર છે, એટલે એ ભૂલવા જેવું નથી કે સમ્યક પ્રતીતિમાં અનેક પ્રકાર પડે છે. પ્રતીતિનો પ્રકાર પણ એકાળે એ સરખો છે. તેના નિમિત્તે ઉપજતી સમ્યક પ્રતીતિનો એક જ પ્રકાર હોય છે, બીજો પ્રકાર સમ્યક પ્રતીતિમાં કદી હોતો નથી. અને પ્રતીતિ માટેના જે વિચારો અનેક છે, અનેક પ્રકારના જે વિચારો છે, તે સર્વ પ્રકારોમાં, હવે અહીંયા વાતને કહેવાય, તે સર્વ પ્રકારોમાં હું નાયક છું તે પ્રકાર મૂળભૂત છે. આ અહીંયા વાત સિદ્ધાંતિક રીતે સ્થાપિત છે. શું વિચારવા જેવું લઈએ તો કે સમ્યક દર્શનનો વિષય શુદ્ધ સત્તા છે, અસ્તિત્વ. અને પ્રથમ નિર્ણયના કાળમાં પણ જે સ્વરૂપ ભાષે છે નાયક સ્વભાવી આત્માનું, એમાં પણ આવો છું એમ જોર તો અસ્તિત્વ છે, અસ્તિત્વના આધારે જોર આવે છે. એટલે જે આધારભૂત વિષય છે એમાં છું પણ આ ઉપર જરા જોર વધારે છે, એટલે એને લગતા પણ કેટલાક વચનો શાસ્ત્રમાં જ્ઞાનીઓમાં ના પ્રમુખે એ બધો પ્રકાર ઉભો થાય છે. કોઈને એમાંથી મૂળભૂત પ્રકાર છૂટવાનો પણ વિપર્યાસ ઉભો થઈ જાય છે. મૂળની સૂક્ષ્મતા છે આ છે. તો મૂળભૂત પ્રકાર છોડી અને કોઈ પણ પ્રકારે જો પ્રયત્ન કરવા લાગે છે તો એ સમ્યક પ્રતીતિ સુધી પહોંચતો નથી. આ એક બહુ પિનપોઈન્ટ વાત છે, તો અહીંયા આ બોલની અંદર એટલે છે. આમાં ફેર નહીં પડવો જોઈએ. દાખલા તરીકે કે અસ્તિત્વ સ્વભાવ છે તે દર્શનનો સિદ્ધ વિષય સત્તા છે, પણ અનેક પ્રકારોના વિચારોમાં સર્વ પ્રકારોમાં હું જ્ઞાયક છું તે પ્રકાર મૂળભૂત છે. મૂળભૂત છે એટલું જ નહીં, સ્વરૂપાનુભવ માટે, સ્વરૂપ પ્રાપ્તિ માટે એકમાત્ર હેતુ રૂપ છે એમ કહીએ તો એટલે એ વિષય ઉપર અવતરણ ચિહ્ન કરીને અહીંયા એ વાત લીધી છે. એમાં શું છે કે બે જગ્યાએ સંભવિત ભૂલો છે, એક અસ્તિત્વનો વિષય અને એક નાયકપણાનો વિષય. તો જેને મૂળભૂત પ્રકાર હાથમાં નથી આવતો એને અહીંયા જોર જાય છે. કેમ કે આપણે હવે સ્વભાવથી પ્રવચનો ચાલતા ને સમજ મુંબઈમાં હતા, એ વિમલચંદજી બહુ જોરદાર પ્રવચનો આપતા મુંબઈમાં, એમાં હે સ્વભાવ અસ્થિ સ્વભાવ ઉપર શાસ્ત્રોમાંથી બહુ બુદ્ધિવાળા કે સમ્યક દર્શનનો વિષય શુદ્ધ સત્તા છે, અને જો સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તો અસ્તિત્વ ઉપર ઉપર આવવું જોઈએ. તો દ્રવગુણ પર્યાય સમેત અસ્તિત્વ છે, તો એના ભેદો અને એના અભેદ, ભેદ ઉપર અને અભેદ ઉપર વિકલ્પો ચાલે અને જોર જાય અસ્તિત્વ ઉપર. આવો પ્રકાર પણ એક થાય. એક વાર પૂજી બેનશ્રીની ચર્ચામાં એક સીધો પ્રશ્ન એ કર્યો કે આત્માના જે અનેક સ્વભાવો છે એમાં અસ્તિત્વપણે પણ આત્મા છે અને જ્ઞાયકપણે પણ આત્મા છે. અનંત અસ્તિત્વ એ આત્માનો સ્વભાવ છે, અનંત જ્ઞાન એ પણ આત્માનો સ્વભાવ છે. તો આત્મા અસ્તિત્વપણે પણ છે અને આત્મા જ્ઞાયક પણ છે. મોમોક્ષુએ કયા પ્રકારથી ઉપડવું આ પ્રશ્ન કર્યો હતો. કેમ કે અહીંયા વિચાર ભેદો પણ ચાલે છે. સમ્યક દર્શનનો વિષય સત્તા છે, અસ્તિત્વ ઉપર જોર દેવું. મોમોક્ષુએ ક્યાંથી ઉપડવું? એમના ભૂલમાં તો એ વિષય સ્પષ્ટ જ છે, પણ છતાં બીજો પ્રશ્ન, બીજો પ્રતિપક્ષ સામે રાખીને વિષય ચોખ્ખો કરાવવાનો પ્રશ્ન હેતુ હતો કે અસ્તિત્વપણે પણ છે અને જ્ઞાયકપણે પણ છે. આત્મા તો બે સ્વરૂપ, બે એના એના ગુણો હોવાથી આપણે પણ છે ને આપણે પણ છે, બે એના સ્વભાવ. ઉપડવું ક્યાંથી? એટલે હું જ્ઞાયક છું ત્યાંથી ઉપડવું. જે આ ભૂલમાં વાત લીધી છે એ ઉત્તરમાં હે નાયક છું, નાયક અસ્થિ. હવે પ્રશ્ન તો અહીંયા અસ્થિ ને જ્ઞાયક બે ની સામે સામો રાખ્યો હતો. હા, એવું એના બદલે જ્ઞાયક થી એવું પડવું એમ ઉત્તર એમ હતો. અને અહીંયા પણ એવી વાત છે કે હું જ્ઞાયક છું એવી પ્રકાર. તો આપણે આજ્ઞા, હા એમાં સ્પષ્ટીકરણ કરાવ્યું હતું પછી કે નાયક થી ઉપડવું અને અસ્થિ થી ઉપડવું એમાં ફેર શું? આ ક્રોસ ક્વેશ્ચન છે ભલે, પણ વિષય તો સ્પષ્ટ થાય ને. એટલે અસ્થિ થી ઉપડવું એમ કહો કે નાયક થી ઉપડવું એમ કહો, એમાં ફરક શું છે? તો કે માત્ર અસ્થિ લેવાથી એમાં નાયક પણ નથી આવતું. અને જ્ઞાયક પણ એથી જ્ઞાયક છું એમ લેવા જતા અસ્તિત્વનો એમ આવી જાય. ઈ કેવી રીતે? ઈ કેવી રીતે કે અસ્તિત્વ તો છે, દ્રવ્યનો સ્વભાવ છે, એ કોઈ ખાસ જુદો સ્વભાવ નથી આત્માનો, એ તો છે, દ્રવ્યનો સ્વભાવ છે. માટે અસ્તિત્વથી ઉપડવું એ મૂળભૂત પ્રકાર નથી, પણ જ્ઞાયકથી ઉપડવું એ મૂળભૂત પ્રકાર. હું છું માં અસ્તિત્વ આવી જાય છે, હું છું એમાં અસ્તિત્વ આવી જાય છે, અને જ્ઞાયકમાં વિશિષ્ટ સ્વભાવ આવે છે કે જે વિશિષ્ટતાથી સર્વ અન્ય દ્રવ્યોથી અને સર્વ અન્ય ભાવોથી જુદો પડી જાય છે. એ તો કહ્યું પોતે કે જ્ઞાયક શું એમાં અસ્તિત્વ આવી જાય છે, એટલે જે સમ્યક દર્શન નો વિષય સત્તાને ગ્રહણ કરવું એ પ્રકાર બાકી નહીં રહી જાય. જયારે જ્ઞાયક છું એમાં જ્ઞાયક પણ જો બાકી રહી જાય, અસ્તિત્વ છું અસ્તિ છું અસ્તિ છું એમ હે ઉપર જ્યાં જોર દેવા જાય, શું છું શું ઉપર બાકી શું પણ ઉપર જોર દેવા જાય, અને જો જ્ઞાયક પણ ન રહીએ તો એ પ્રકાર પ્રકારાંતર માં જાય છે, વિધિની ભૂલ માં ચાલ્યો જાય છે. અથવા બીજી રીતે વાત કરીએ, આ જરા મુમુક્ષુના ભૂમિકામાં વિચારણનો વિષય છે. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ પ્રસિદ્ધ થયા પછી વાંચન કરવા જઈએ ત્યાં તો અનેક મુમુક્ષુઓની સાથે ચર્ચાનો પ્રશ્ન થાય છે, એવા પણ મુમુક્ષુઓ મળે છે. એક દ્રષ્ટિથી ઉપડવું છે, એક દ્રષ્ટિના વિષયથી ઉપડવું છે, એક દ્રષ્ટિના વિષયથી ઉપડવું છે. તો દ્રષ્ટિના વિષયથી કેવી રીતે ઉપડશું? કેમ કે જ્ઞાનનો વિષય હારે લઈએ છીએ ને, તો જ્ઞાનના વિષયમાં તો ગુણભેદ પણ છે, પર્યાય ભક્ત છે, દોષ નિર્દોષતાના વિષયો પણ છે, અને ઘણી વાતો છે, વ્યવહાર પણ છે, કેવો વ્યવહાર હોય કેવો વ્યવહાર ન હોય કઈ ભૂમિકામાં, આ બધું જ્ઞાનની અંદર તો બહુ લાંબી લાંબી વાતો છે. આપણે ટૂંકું પકડવું હોય તો દ્રષ્ટિનો વિષય પકડી લેવો અને દ્રષ્ટિનો જોર મારવું, જ્ઞાન બાજુ જવું નહીં, દ્રષ્ટિનું જોર મારવું. એટલે ત્યાં એ વાત કરવી પડે છે કે હું જ્ઞાયક છું, એ મૂળ પ્રકાર છે. હું જ્ઞાયક છું એ સર્વ વિચારોના સર્વ પ્રકારમાં, કયા વિચારો ધ્યાનથી વાંચવા જેવું, પ્રતીતિ માટેના વિચારોના સર્વ પ્રકારમાં. શું લીધું છે? એક એક શબ્દ તોડી તોડીને છું, ભલે પંડિતજી એ ગોઠવું છે પણ પૂજી બેન છે પાસે બધું સ્પષ્ટ કરે છે. એમાં એક પોતે વાત કરતા હતા પંડિતજી, ફેરફાર કરવા પડે એમ નહીં, અહીંયા આમ લ્યો અહીંયા આમ લ્યો, એમના ભાવની સાથે વાત બેસતી હોય એ પ્રમાણે એને ફેરફાર કરાવે. કેમ કે ગ્રહણ કરનાર કેટલાક બહેનો છે, એમને પોતાને જેટલું ગ્રાસ્પિંગ હોય છે કેટલા પ્રમાણમાં કે પકડાણું હોય, પંડિતજીથી વિશેષ બધું બરાબર પરિચયના હિસાબે અભિપ્રાય જાણતા હિસાબે બરાબર ગોઠવામાં સક્ષમ કરી શકે, પાછાથી અભિપ્રાય સ્વરૂપ તો પણ ફેરફાર કરાયો છે, ઊંચાયું છે ને એમને ફેરફાર કરાયો છે. એક બે દાખલા એ પણ અહીંયા આમ ફેરફાર કરાયો હતો, અહીંયા આમ ફેરફાર કરાયો હતો, મારે સત્તાવું એક એક શબ્દ કોળી કોળીને કે પ્રતીતિ એટલે સમ્યક દર્શન માટે જે જીવ ઉભો થયો, સ્વરૂપ લગ્ન વાળો જીવ છે, સમ્યક દર્શન પ્રાપ્ત કરે એવો સાચો આત્મા શું છે, અને એની વાત ચાલે એને આવા અનેક પ્રકારના વિચારો ચાલે, એને પ્રતીતિ કરવી છે માટે આ વિચારો ચાલે છે. તો પ્રતીતિના હેતુથી જે વિચાર વિકલ્પોમાં આવ્યો અને સ્વરૂપના વિચારો કરે છે, એ બધા વિચારોના પ્રકારોમાં હું જ્ઞાયક છું તે પ્રકાર મૂળભૂત છે. માર્ગદર્શન એવું છે કે જીવ આગો પાછો ન જાય તો વાંધો ન આવે, ને આગો પાછો જાય તો વાંધો આવી જાય. આવું એક ચોક્કસ માર્ગદર્શન છે આ જગ્યાએ, આ બોલમાં આ જગ્યાએ બહુ ચોક્કસ માર્ગદર્શન. તો એ જે દ્રષ્ટિથી ઉપડવા વાળા છે એને જરા વિચાર આપી દઈએ કે હું જ્ઞાનનું નામ લેવા માંગતો નથી, હું જ્ઞાયક છું ત્યાંથી ઉપડવાનું, હું જ્ઞાયક છું ત્યાંથી ઉપડવાનું. પછી કોઈ ચર્ચા ચાલે પણ આ દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ વાંચીએ ત્યાં તો જ્ઞાયક શબ્દનો પ્રયોગ જ ઓછો છે. અમારી પ્રસંગ બની ગયો છે ફોગાનીજી સાથે, તો પછી વાત કરવી પડે છે. બધી વાત તો કઈ ગ્રંથમાં આવે નહીં, પ્રસંગો બિના હોય એવી કઈ બધી વાત તો ગ્રંથમાં આવે નહીં. એક પ્રશ્ન એવો નીકળ્યો કે આ જ્ઞાયકનો વિષય આપની ચર્ચામાં ઓછો આવે છે. બરાબર છે? તો કહેવા બરાબર છે. વચનામૃત પ્રસિદ્ધ નહોતા થયા એની ઉપસ્થિતિમાં, એટલે ગુરુદેવના નામે એક દલીલ મૂકી કે ગુરુદેવની વાતમાં એ વાત નાયકનો વિશેષ પ્રયોગ આવે છે. એમ ફેર છે? આ ફેર છે. આ તો કથન શૈલીનો ફેર છે. હું વસ્તુ ફેર છે કે નહીં તારવાનું તો આમાંથી, એટલે હું જેને પ્રાપ્ત કરવું હોય એને એક પદ્ધતિ જે છે એ પદ્ધતિ તો કોઈ ચોક્કસ પદ્ધતિ છે, તો એ વિષય ઉપર એક પંચાધ્યાયની એક ગાથા કાઢી. સાત તો એક નંબરની ગાથા છે. ત્યાં જ્ઞાનનો વિષય લીધો. જ્ઞાનમ એકમ સાધનમ, સાધનની ભૂલ ન થાય એના ઉપરનો આપણે આ ચર્ચા ચાલે છે. પંચાધ્યાયીમાં એ વાત લીધી છે કે જ્ઞાન એકમ સાધનમ, તો પંચાધ્યાયી અપરાધ એ ગાથા બતાવી છે. અહીંયા આ એક જે સાધના વિશેની ગાથા છે એ ગાથા ઉપર આપનો અભિપ્રાય છે. બહુ સ્પષ્ટ સીધો જ પ્રશ્ન મેં જ કરેલો. પ્રસિદ્ધમ જ્ઞાનમ એકમ સાધનમ, દાદાના શબ્દો બોલ્યા. પ્રસિદ્ધ પણ એટલે ત્રણેય કાળે આ વાત સ્થિતિ છે. જ્ઞેશ્વરના માર્ગમાં ત્રણેય કાળે આ વાત સ્થિતિ છે. પ્રસિદ્ધમ જ્ઞાનમ એકમ સાધનાદિ વિધૌચિત, વિધિના વિષય ચાલે છે એનું પ્રકરણની વાત છે. વિધૌચિત ત્યાં વિધિની વાત છે. ત્યાં સ્વાનુભૂતિ એક હેતુષ્ઠ, એક સ્વાનુભૂતિનો હેતુ હોવાને લીધે તસ્મા સત પરમ પદમ, માટે અમે જ્ઞાનને પરમ પદ કહીએ છીએ. જે સમયકાળમાં જ્ઞાન માત્ર કહીએ અને અહીંયા એ કરતા ખોલીને સ્પષ્ટ કર્યું છે 318માં કે સર્વ પ્રકારોમાં પ્રતીતિ માટેના સર્વ પ્રકારોમાં બીજાને હું જ્ઞાન તે પ્રકારની રીતે દ્રષ્ટિના વિષયમાં, જ્ઞાનના વિષયમાં, કે અસ્તિત્વના વિષયમાં, કે જ્ઞાયપણાના વિષયમાં, જો જાણે અજાણે, કેમ કે માર્ગમાં પોતે અજાણ છે, ખ્યાલ ન હોય, તો એને સત્પુરુષ એમ કે વાત આ નિયત થયેલી છે. અનાદિ અનંત પદ્ધતિમાં, વિધિમાં, નિયત પદ્ધતિ અને નિયત વિધિ છે, એમાં કોઈ બીજો ફેરફાર એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પંથ કહો, ઉપાય કહો, વિધિ કહો, સાધન કહો, એ પછી ક્યાંય ફરક પડતો નથી. કોઈ જ્ઞાનીને વિશે ફરક પડતો નથી. આ ગાથા હું વાંચી અને એમણે જે જવાબ દીધો છે કે ઈસ વિષય મેં તો અનાદિ અનંત જ્ઞાનીઓ કા યહી પ્રકાર રહા, યહી પ્રકાર હૈ. આ પ્રશ્વરભાઈ પર એક જ સેકન્ડ એવું ગાથા જોઈ, એક સેકન્ડ વિચારાયો કે આ શું પૂછવા માંગે છે. જાણે દ્રષ્ટિના જોરથી વાત ચાલે છે અને જ્ઞાયકનો શબ્દનો પ્રયોગ ઓછો છે, પણ જેને પ્રકાર પકડવો છે અને સાધનનો કયો પ્રકાર પકડવો એ પ્રશ્ન ચાલે છે. ગાથા જોઈ એને એ પ્રશ્ન પકડી લીધો કે આ એમ પૂછવા માંગે છે. અનાદિ અનંત જ્ઞાની આ એક જ પ્રકાર છે, બીજો પ્રકાર ક્યાંય. એમ ન આવ્યું કે હું કહું છું એ મને તો ઠીક લાગે છે, બીજા ગમે એ ગમે એમ કે થાય એમ નથી. ભલે ગમે એટલું શૈલીનું જોર હતું એક બાજુમાં, પણ સાધનનો જ્યાં પ્રકારનો વિષય સામે આવીને ઉભો રહ્યો, મીઠો સામે રાગ કરતાનો આવ્યો, તો વાર નથી લાગી. પ્રશ્ન આ ઠીક છે, મૂળ પ્રશ્ન શું છે એટલું એને મને જોયું કે ઠીક સાધનની વાત નથી. અનાદિ અનંત જ્ઞાન આ જ પ્રકાર છે, બીજો કોઈ પ્રકાર નથી, એ વાત કરવી પડે છે. કોઈ દ્રષ્ટિમાં સામે દલીલ મૂકે છે ત્યારે એ વાત કરવી પડે છે. સાંગો પાન આ વાત જેનું તમે દલીલ મૂકો છો એ વ્યક્તિ સાથે ચર્ચાઈ ગયેલો આ વિષય છે. એનાથી દ્રેય દ્રષ્ટિ ઉપચાર છે એ વ્યક્તિ સાથે ચર્ચાયેલો વિષય આ છે કે આમાં બીજો પ્રકાર હતો. અને જ્ઞાનપૂર્વક જ સિદ્ધાંત થાય છે, આ સિદ્ધાંત છે, જ્ઞાનપૂર્વક સિદ્ધાંત થાય છે. 17-18 વિષય છે, પણ આ બોલની અંદર એ વિષયમાં આ બોલની અંદર બે મુદ્દા બહુ મહત્વના છે. એક તો કોઈ પણ પર્યાયમાં હું અટકનાર નથી, એવો જે પ્રતીતિના અનેક પ્રકારોનો વિચાર છે એમાં જે પર્યાયનું એકત્વ છે એના તોડવા બાજુ એ બાજુથી ખસવાની ઘણી તૈયારી ચાલે છે. પ્રતીતિના વિચારોમાં આવેલા આત્માર્થીને એ બહુ મહત્વનો વિષય છે કે જ્યાં ભૂલ થાય છે. બીજી વાત આ છે કે સાધનની ભૂલ થાય છે. અનેક પ્રકારોના વિચાર આવે છે ત્યારે બધા પ્રકારે એને સાર્થક લાગે છે, એમાં મૂળભૂત પ્રકાર ઉપર જે એનું વજન જોવું હોય, જે વજન જોવું જોઈએ, જે એને ખ્યાલ હોવો જોઈએ, સ્પષ્ટ સમજણ હોવી જોઈએ કે સાધનનો આ એકમાત્ર પ્રકાર છે, એ જો ન હોય તો બીજા વિચારોમાં પણ એને સાધન પણ અનુકૂળ થઈ જાય છે. કેમ કે આ પણ સ્વભાવ છે ને, અસ્તિત્વ પણ સ્વભાવ છે ને, જ્ઞાયકપણું પણ સ્વભાવ છે, બે સ્વભાવ છે. તો કે ભલે અનંત સ્વભાવ છે, એટલે તો આચાર્ય મહારાજે 47 શક્તિનું 47 સ્વભાવોનું વર્ણન કર્યા પછી એ વાત કરી કે આવી તો અનંત શક્તિઓ છે, એ કઈ ભલે 47 એ અમારા અભિપ્રાયમાં નાનમાં છે, પણ જ્ઞાન માત્ર મયતામ જહાતિ ભાવ, આત્મા જ્ઞાન માત્ર પણ છોડવો. આ કહેવા પાછળ હેતુ શું છે કે સાધન ની ભૂલ ન થાય અને વિધિ ની ભૂલ ન થાય, એટલા માટે આ એ રીતે એ વિષયને વધારે સ્પષ્ટ કર્યો. છતાં આ વિષય ઉપર વધારે સ્પષ્ટીકરણ માટે લેવું હોય, વિચારીને ગમે એટલા પ્રશ્નો હોય તો એ સંછેડીને વિચારીને નક્કી કરવા જોઈએ. મૂળભૂત પ્રકાર છે એટલે આવી ગયું. પણ દ્રષ્ટિના વિષયમાં અસ્તિત્વનો સીધો અવલંબનનો આધાર છે, એમાં કોઈ ગુણભેદ દ્રષ્ટિ જોઈ શકતી નથી. સત્તા સિવાય દ્રષ્ટિ કોઈ ગુણભેદ જોઈ શકતી નથી. પછી તો શું છે કે અસ્તિત્વમાં અનંત ગુણોનો સમાવેશ છે, હયાતીમાં જ બધા ગુણો છે ને, તો બધા ગુણોનો સમાવેશ છે એટલે આવી જાય છે. પણ કોઈ એટલું જ માત્ર સત્તાથી જ ઉપડવા માંગે, કેમ કે દ્રષ્ટિને સત્તા હાથ લાગે છે. માટે જ્ઞાયકપણું એમાં તો ગર્ભિત રીતે સમાવેશ છે, એનો વિષય તો સત્તા છે, દ્રષ્ટિનો વિષય સત્તા છે. જ્ઞાયકપણું તો એના ગર્ભમાં છે, અસ્તિત્વના ગર્ભમાં છે. એટલે અસ્તિત્વનો ઉપાડ કોઈ લે, અસ્તિત્વથી અમારે ઉપડવું છે, ક્ષણપણાથી ઉપડવું છે. મૂળભૂત પ્રકાર તો જ્ઞાયકપણું સૂક્ષ્મ વિષય છે, સાધનનો વિષય છે ને વિધિનો વિષય છે. લાગે એમ સરખો કે આ બે વાત એમાં બે બંને પ્રકારના પાછા વિચારો આવે છે, અને જ્ઞાયક છું એમાં છૂંપણું પાછું આવી જાય છે અને છૂંપણા ઉપરનું જોર પણ આવે છે. એટલે દ્રષ્ટિનો વિષય એમાં આવે છે, દ્રષ્ટિના વિષયમાં જ્ઞાનનો નથી આવતો, જ્ઞાનના જ્ઞાયકમાં દ્રષ્ટિનો વિષય આવી જાય છે. એ તો પોતે કરતામાં સ્પષ્ટ પણ આવી જતો કે આમાં આવે છે ને આમાં નથી આવતું, માટે એમ કહીએ છીએ કે જ્ઞાયકપણે ઉપડવું. એમ તો સ્પષ્ટ કયું પડે હે, એમાં અસ્થિ આવી ગયું, પણ અસ્થિમાં જ્ઞાયકપણું ન આવ્યું એ તો સ્પષ્ટ કર્યું. એટલે એ બે વચ્ચે શું ફેર છે અને શું ફેરમાં ભૂલ થાય તો સંભવિત ભૂલ કેવી રીતે થાય, આ વિશે ચોખ્ખો કરવાનો હેતુ એટલો છે. નહીં તો ભૂલ ઉભી રહીએ અને એક પણ વિપર્યાસ ઉભો રહીએ અને સમ્યક દર્શન થાય એ કોઈ દિવસ બનતું નથી.